मंगलम कुंद कुंदार्यो जैन सुमंगल मोक्ष मार्गस्य नेतारं भेतारं कर्म भूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुण लब्धये। तत्वार्थ सूत्र ग्रंथाधिराज एना आधारे अपने बीजा अध्याय में जीवोना भेद प्रभेद केवी रीतना पाड़वा एनी आपणे चर्चा करीए छे। लास्ट टाइम आपणे जे नवो टॉपिक शुरू कर्यो हतो जेमां आपणे 36 थी 39 सूत्र सुधी जे पांच प्रकारना शरीरो छे एनी चर्चा आपणे शुरू करी हती। टॉपिक तो छे 36 थी लईने 49 सूत्र सुधी आपणे शुरुआत માટી થી પણ આખી બરણી આપણે ભરી દીધી ઉપર સુધી, એકદમ ખૂટીને જેટલી જગા હતી એટલું ઉપર સુધી ભરી દીધું। હવે એમાં આપણે પાણી નાખીએ તો અંદર જાય કે નહીં? તો એ અંદર જાય, કેમ કે માટીઓની વચ્ચે પણ હજી જગ્યા બચેલી છે તો એની અંદર પાણી પણ જાય છે। અને આપણે ઓલું બધા કોલ્ડ ડ્રિંક તો ક્યારેક ને ક્યારેક જોયા હશે ને, એ કોલ્ડ ડ્રિંકમાં શું હોય છે, એ પાણીની અંદર ગેસ ભરેલો હોય છે, એક જાતનો ગેસ એમાં ડિઝોલ્વડ હોય છે। એટલે એ પાણી જે છે આપણે જે આ બરણી છે એની અંદર આપણે હવે ગેસ નાખીએ તો અંદર જાય કે નહીં? પાણીથી ભરેલી છે તો એ અંદર ગેસ જાય છે। કહેવાનો મતલબ શું છે, જે ખીલ્લીઓ છે બહુ સ્થૂળ છે, એનાથી માટી વધારે સૂક્ષ્મ છે, એ માટીથી પેલું પાણી હજી વધારે સૂક્ષ્મ છે, પાણીથી પેલો ગેસ એ હજી વધારે સૂક્ષ્મ છે। એવી જ રીતે અહીંયા આપણે જે પાંચ પ્રકારના શરીરો જોયા, કયા શરીર જોયા પાંચ, ઔદારિક શરીર, વૈકરિક શરીર, આહારક શરીર, તેજસ શરીર અને કારમાન શરીર, આ પાંચે શરીર એકથી બીજું વધારે સૂક્ષ્મ સૂક્ષ્મ શરીરો છે। જેવી રીતના આપણે ભાઈને ખ્યાલ હશે આપણે આજે કામ કરીએ છે, દિવાલ તો આમ તો એમ કહે તો ઇટ ઇઝ નોટ પરમિએબલ, એમાંથી આરપાર કાંઈ જાય નહીં, આપણો હાથ જાય દિવાલમાંથી આરપાર, આપણો હાથ ન જઈ શકે, પાણી એમાંથી આરપાર જાય છે તો કેવી રીતના જાય? કેમ કે એ જે દિવાલ છે તો એમાં પણ ક્યાંક ને ક્યાંક ક્યાંક તો ફોર્સ છિદ્રો એ હોય જ, એમાંથી પાણી આ પરમાણુઓથી વધારે સૂક્ષ્મ છે તો એમાંથી આરપાર નીકળી શકે। દિવાલમાંથી હવા આરપાર જાય, એમાંથી હવાના પરમાણુ બી આરપાર જતા હોય, એમાંથી એ કેમ કે હવા એ પાણી કરતા પણ વધારે સૂક્ષ્મ છે એટલે એ પણ આરપાર જતા હોય છે। જો એવી રીતે જે આખી વિશ્વમાં જેટલા પણ પદાર્થો આપણને દેખાય છે ને, આ વિશ્વમાં જેટલા પણ પદાર્થો આપણને દેખાય છે એ બધા આહાર વર્ગણાથી બનેલા છે, જેનાથી બનેલા છે આહાર। આપણે જો લાસ્ટ ટાઈમ જોયું હતું કે 23 પ્રકારની જુદી જુદી વર્ગણાઓ છે, હું એનું જસ્ટ નામ જોતો હતો થોડા જસ્ટ રિફ્રેશર માટે, તો એક છે અણુવર્ગણા, પછી સંખ્યાત અણુવર્ગણા, અસંખ્યાત અણુવર્ગણા. નામથી સમજાઈ જાય છે ને એમાં શું હશે કે સંખ્યાત અણુઓની એનો સ્કંદ એવી સંખ્યાત અણુવર્ગણા, પછી અસંખ્યાત અણુવર્ગણા, એના પછી અનંત અણુવર્ગણા. બરાબર, આટલું તો ખ્યાલ આવ્યો. અનંત અણુવર્ગણા પછી આવે છે આહાર વર્ગણા. આહાર વર્ગણા પછી વચમાં એ આવે છે અગ્રાહ્ય વર્ગણા, એને છોડો, એટલે એનો કોઈ ગ્રહણ કરતું નથી. એના પછી આવે છે આહાર વર્ગણા પછી તેજસ વર્ગણા. અગ્રાહ્ય પછી પછી પાછું અગ્રાહ્ય પછી ભાષા વર્ગણા, પછી પાછું અગ્રાહ્ય પછી મનોવર્ગણા, પછી પાછું અગ્રાહ્ય પછી કારમાણ વર્ગણા. ખ્યાલ આવે? આટલી તો વર્ગણાઓ થઈ. એના પછી બીજી ઘણી છે અમુક, સાંતર નિરંતર વર્ગણા, ધ્રુવ વર્ગણા, અધ્રુવ વર્ગણા આદિ આદિ. એવાનો મતલબ શું છે, આ 23 પ્રકારના જુદા જુદા પુદ્ગલોના સ્કંદો છે. એમાંથી આપણે આહાર વર્ગણા ક્યાં જોયું કે તો એકદમ આગળ હતું. ખ્યાલ આવે ને? એકદમ આગળ હતું એટલે એમાં પરમાણુઓ ખૂબ સ્થૂળ છે. મૂળ આપણે ટેક અવે મેસેજ શું છે કે આહાર વર્ગણાના જે સ્કંદો છે બહુ સ્થૂળ છે. એટલે કોના જેવા છે કે કિલ્લાથી ભરેલી બરણી છે. ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, આપણે પછી જો 5 પ્રકારના શરીર તો ઔદાહિક, વૈદિક અને આહાર, આ 3 શરીરમાંથી બનેલા છે કે આહાર વર્ગણાથી બનેલા. પછી તેજસ શરીર તેજસ વર્ગણાથી બને, કારમાણ શરીર કારમાણ વર્ગણાથી, અને વચમાં આપણે ભાષા અને મનોવર્ગણા જોયા તો ભાષા વર્ગણાથી શબ્દ બનેલા છે, મનોવર્ગણાથી મન બનેલા છે. બરાબર? હવે જો મારે તમને એક ભાવ ભાષા એનું કરાવવું છે કે આ જે 5 પ્રકારના શરીરો છે એમાંથી એક જે ઔદારિક શરીર છે, એ ઔદારિક શરીરના પરમાણુ એટલે કે એના જે સંદો છે એ આ બધા સ્ટ્રક્ચર્સથી રોકાય છે. ખ્યાલ આવે કે નહીં? કેમ કે આ બધું પણ આહાર વર્ગણાથી બનેલું છે અને આ ઔદારિક શરીર પણ આહાર વર્ગણાથી બનેલું, તો દે આર ઇનર સિમિલર. જેવી રીતના પેલું ખીલીનો ડબ્બો હોય એની અંદર લાકડું નાખતો તો જાય કે નહીં? તો આખો લાકડાનો ટુકડો ન જાય, ભૂસું જાય પણ આખો લાકડાનો ટુકડો ન જઈ શકે, કેમ કે બે સ્થૂળ છે. ખ્યાલ આવે ને? એટલે જેટલું સ્થૂળ આ સંદો છે એટલું જ સ્થૂળ ઔદારિક શરીર છે. બરાબર? એનાથી હવે વધારે સૂક્ષ્મ વૈકરિક શરીર, તો વૈકરિક શરીર આ સ્કંદોમાંથી આરપાર જઈ શકે. ખ્યાલ આવે? પછી આહારક શરીર એનાથી વધારે સૂક્ષ્મ છે તો જાય કે નહીં આમાંથી આરપાર? તો જઈ શકે છે. તેજસ શરીર એનાથી વધારે સૂક્ષ્મ તો એ પણ આરપાર જઈ શકે છે, અને કારમાણ શરીર એ પણ જઈ શકે છે. જો આગળ અહીંયા આવશે કે ક્યાંય તમે વાંચ્યું અમુક ભાષાઓમાં જ આવશે કે જો ઔદારિક શરીર ક્યાં સુધી જઈ શકે, જ્યાં એક્ઝિસ્ટિંગ જગ્યા જ્યાં છે ઔદારિક શરીર, તો એ ત્યાંનું ત્યાં જ રહે છે, એનામાં કોઈ એક્સટેન્શન કેપેબિલિટી નથી. આપણે થોડું ધ્યાનથી સમજ, આપણે ઊંધેથી લઈએ તો ઇઝી સમજવું પડશે. તેજસ શરીર અને કારમાન શરીર ક્યાં સુધી જઈ શકે, આપણા લોકોના કોને કોને સુધી જઈ શકે એને કોઈ સ્ટોપ કરવા વાળું નથી. જેવી રીતના કેવડી ભગવાન કેવડી સમુદ્ર જાય તો ત્યાં એમને તેજસ અને કારમાન શરીર છે ને, તો એ આખા વિશ્વના જેટલા પણ સ્કંદો છે કોઈથી રોકાતા નથી, બધાને આત્મા જઈને જઈ શકે. ખ્યાલ આવે? મનુષ્યને જવાની યોગ્યતા છે ત્યાં સુધી જ જાય, અને એમાં પણ એ જ ભટકવા માટે ક્યારે ન જાય. તો જ્યાં કેવડી કે શુદ્ધ કેવડી આદિ નિવાસ કરતા હોય, જ્યાં અકૃત્રિમ જિનાલય હોય ત્યાં સુધી જ જાય. અને જે જે દેવ હોય તો અમુક દેવોની એવી યોગ્યતા હોય કે નીચે નરકોમાં પણ એ જઈ શકે. એટલે જેટલા ઊંચા ઊંચા સ્વર્ગના દેવો હોય એટલા એ નીચે નીચે વધારે જઈ શકે. ખ્યાલ આવે ને? એની એવી યોગ્યતા હોય. એમ ન જઈ શકે. હા, એમ નહીં. જો અત્યારે આપણે દેવ જનરલ કીધું ને, એટલે સર્વાર્થ સિદ્ધિવાળા નીચે સુધી આવી શકે, પણ આવતા નથી. આવી શકવાની યોગ્યતા છે, પણ ક્યારે આવતા નથી. અને નીચેના સ્વર્ગના દેવો છે એ ઉપર જતા નથી, એનામાં યોગ્યતા જ નથી કે ઉપર સુધી જઈ શકે. પણ વૈકરિક શરીરની યોગ્યતા છે કે ગમે ત્યાં જનરલ. એનાથી હજી આપણે ઔદારિક શરીર મનુષ્ય જ્યાં તો હોય એ ત્યાંનું ત્યાં જ રહે છે, બરાબર. એનામાં કોઈ એવી એક્સટેન્શન કે કોઈ એવું નથી કે ક્યાંક જઈ શકે. પણ વૈકરિક, અરે ઔદારિક શરીર મનુષ્ય અને તિર્યંચોને હોય છે, તો આખા મધ્ય લોકમાં બધે તિર્યંચો હોઈ શકે છે. એટલે એ ત્રસ નાડી સુધીની આખી જે એની રેન્જ છે ત્યાં સુધી જઈ શકે. એના સિવાય, જો મેં કહ્યું થોડું ટ્વિસ્ટ છે, એના સિવાય એકેન્દ્રિયોને કયું શરીર છે? ઔદારિક શરીર જ હોય ને. હા, તો આખા લોકમાં જે સૂક્ષ્મ નિગોદિયા કે જે બાદર નિગોદિયા જીવો છે, અથવા તો જે પૃથ્વી જળ અગ્નિ વાયુ વનસ્પતિના જીવો છે, એને કયું શરીર છે? એને પણ ઔદારિક છે. એટલે એ આખા લોકમાં બધે જ જઈ શકે છે. ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, એના સિવાય જ્યાં છે ત્યાં જ રહે, જઈ શકે છે, જ્યાં છે ત્યાં જ રહે છે, એમ બધે હોઈ શકે. અચ્છા, હા હોઈ શકે. અચ્છા, ઔદારિક શરીરમાં પણ એક વિક્રિયા રુધિ હોઈ શકે, જેવી રીતના જે મનુષ્ય ચક્રવર્તી આદિ હોય એને પણ એક જાતની વિક્રિયા રુધિ હોય ને. પણ એ વિક્રિયા રુધિ એ વૈકરિક શરીર નથી, ઔદારિક શરીર જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો હવે પાછો ઓલો પ્રશ્ન કે આ જે સ્ટ્રક્ચર્સ છે, આ બધા દિવાલો, મેરુ પર્વત આદિ, એ બધા આહાર વર્ગણાથી બનેલા છે, તો ઔદારિક શરીર જે છે, આ આપણું શરીર, તો એ તો આ સ્ટ્રક્ચર્સથી રોકાઈ જાય છે. પણ ઓલું વિક્રિયાવાળું જે ઔદારિક શરીર છે એ આની આરપાર જઈ શકે. જેવી રીતના વિષ્ણુકુમાર મુનિરાજને જે વિક્રિયા રુધિ હતી, ખ્યાલ આવે ને, તો એમાં સ્ટોરીમાં આવે છે ને કે એમણે આમ હાથ લંબાવ્યો તો માનુષોત્તર પર્વત સુધી પહોંચી ગયો. તો કેવી રીતના પહોંચે? વચમાં મકાનો કે પર્વતો કે નહીં હોય, તો કેવી રીતના પહોંચ્યો માનુષોત્તર પર્વત સુધી? તો એની આરપાર એ જઈ શકે છે. ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે જો આ બધું સ્થૂળતા અને સૂક્ષ્મતાનો કમાલ છે. હા, જો આપનો પ્રશ્ન બહુ સરસ છે કે પૃથ્વી જળ અગ્નિ વાયુ વનસ્પતિને પણ ઔદારિક શરીર હોય અને આપણને પણ ઔદારિક શરીર છે. હવે અગ્નિમાંથી પણ આપણે હાથ નાખીએ તો અગ્નિમાંથી પણ આ શરીર આરપાર જઈ શકે છે, અને હવામાં પણ એ શરીરો છે એમાંથી પણ આ આરપાર જઈ શકે છે. તો જઈ શકે છે, બરાબર છે. કેમ કે એ શરીરો અને આ શરીરોમાં થોડો ફરક છે. ઇન જનરલ એ થોડા વધારે સૂક્ષ્મ છે આના કરતા. છે ઔદારિક જ, છે ઔદારિક જ. પણ હવે જેવી રીતના એમ સમજો કે અમુક સ્કંદ આપણને આંખથી દેખાય છે અને અમુક આંખોથી નથી દેખાતા, તો જે આંખોથી નથી દેખાતા એ આંખોથી દેખાય છે એના કરતા થોડા તો વધારે સૂક્ષ્મ છે જ, પણ એ છે ઔદારિકની રેન્જમાં જ હતી, બરાબર ને? ચાલો, તો જો આપણે આ રીતે પાંચ પ્રકારના શરીર જોયા, એની સૂક્ષ્મતા જોઈ. હવે એના સિવાય લાસ્ટ ક્લાસમાં આપણે પણ જોયું હતું કે જો ઔદારિક, વૈકરિક અને આહાર, એમાં ત્રણમાં સંખ્યાત ગણી, સોરી અસંખ્યાત ગણી પરમાણુઓની વૃદ્ધિ થાય છે. એટલે કે એટલી જ સાઇઝનું આપણે શરીર લઈએ, સમજો 1/1 શરીર લઈએ, તો એમાં જેટલા ઔદારિક શરીરના પરમાણુઓ છે એના કરતાં વૈકરિક શરીરના પરમાણુ અસંખ્યાત ગણા વધારે આવી શકે, એના કરતાં આહારક શરીરના પરમાણુ અસંખ્યાત ગણા વધારે આવી શકે, એના કરતાં તેજસ શરીરના પરમાણુ અનંત ગણા વધારે આવી શકે, અને એના કરતા કારમાણ શરીરના પરમાણુ અનંત ગણા વધારે આવી શકે. બરાબર, સૂક્ષ્મતાના એંગલથી ત્યાં પરમાણુની સંખ્યા વધતી જાય ને, તો ત્યાં એવી રીતના આપણે સંખ્યા પહેલાના ત્રણ અસંખ્યાત ગણા અને પછીના ત્રણ, પછીના બે અનંત ગણા. બરાબર, આટલી વાત આપણે લાસ્ટ ટાઈમ થઈ હતી 39th સૂત્ર સુધી. હવે જો આગળની ચર્ચા કરીએ છે 40th સૂત્ર. આજનો ટોપિક આપણો લગભગ તેજસ અને કારમાન શરીર ઉપર. તો જો 40મું સૂત્ર છે, તેજસ અને કારમાન શરીરની વિશેષતા. તો સૂત્ર શું છે? અપ્રતિઘાતે. સિમ્પલ એક જ શબ્દ છે, બધા બોલશું અપ્રતિઘાતે. એટલે તેજસ અને કારમાન એ બંને શરીરો અપ્રતિઘાત અર્થાત બાધા રહે. આપણે પહેલા વાત કરી કે આ શરીરો કેવા છે, તેને કોઈ રોકી શકે નથી. આખા લોકોમાં ગમે ત્યાં શકે, એને કોઈ પ્રકારના પરમાણુની બાધા પહોંચાડી શકો. આપણે લાસ્ટ ટાઈમ પણ વાત થઈ હતી કે પરમાણુ પણ રહેલા છે, અને એ જ પરમાણુ કન્વર્ટરૂપ થાય. બરાબર, આ તો એક વાત. જયારે એક પરમાણુ છે કારમાણ વર્ગના, કોઈ અન્ય પરમાણુ થી રોકાય છે અને એના જેવું પરિણમન થાય છે એવું કઈ વિશ્વમાં અહીંયા બે પદાર્થ ની સ્વતંત્રતા બતાવી અને આજે આપણને આ કારણની કે આ કર્ણાનીઓ ની વાતો કરીને આપણને એમાંથી કેટલું ક્લિયર થઈ જાય સંબંધ વાળા બે અપેક્ષાથી વાત કરતા બોલો કરી શકે. આપનો પ્રશ્ન છે કે વૈદિક શરીર કોઈના શરીરમાં પ્રવેશ કરી શકે કે નહીં? કરી શકે. વૈદિક શરીર આપણા ઔદ્યોગિક શરીરમાં પ્રવેશ કરી શકે.
શરીરની ઉત્કૃષ્ટ
જીવ પોતાના મોહ રાગદ્વેષ ભાવ કરે, જીવ પોતાની યોગ્યતા રાગદ્વેષ ભાવ કરે તો કર્મ પરમાણુ બંધાય છે. ચાર ગણી મોટી છે તો જે પાણી આવ્યું એ ત્રણ કે ચાર દિવસે તો પૂરેપૂરું વપરાઈ જશે, બરાબર છે કે ને? અને એ વપરાશે એટલે બીજું નવું આવશે, એટલે ત્યાંથી નવું આવ્યા કરે છે અને અંદરનું એક્ઝિસ્ટિંગ છે એ વપરાઈને ખર્ચાયું ખર્ચાયા કરે છે. એવી રીતે કર્મ અને તેજસ વર્ણા નવી નવી આવ્યા કરે છે અને જે જૂના છે એ ખર્ચાયા કરે છે. ખ્યાલ આવે છે? પણ જો કમાલની વાત શું છે કે જેટલા અનંત પરમાણુ આવે છે, જેટલા અનંત પરમાણુ આવે છે એના કરતા અનંત ગણા પરમાણુ એના સત્તામાં પડે છે. તમારા પાણીની ટાંકીનો રેસિડન્સ ટાઈમ ખાલી ત્રણ ચાર દિવસનો છે. અહીંયા આનો રેસિડન્સ ટાઈમ ચાર પંપ છે અને ક્યુમ્યુલેટિવલી તમે જો બધા જ પરમાણુ પરમાણુ છે તો અસંખ્યા કાળમાં બધા પરિવર્તિત છે. એના માટે શાસ્ત્રમાં મેથેમેટિક્સ છે પૂરું કે આ કેટલા અનંત સત્તામાં પડ્યા છે, કેટલા આવે છે, કેટલા જાય છે. દેડ ગુણ હાની કરીને કહેવાય, સાંભળ્યું છે? પ્રકાશનમાં ષડગુણ હાની વૃદ્ધિ વાત નથી, ષડગુણ હાની વૃદ્ધિ તો પર્યાય છે જીવોના પરિણામોમાં ઉપર નીચે થાય છે. એ જુઓ, આ તો ગણિતનું એક કેલ્ક્યુલેશન છે કે જો દર સમયે જેટલા પરમાણુ આવીને બંધાય છે અનંતની સંખ્યામાં છે તો એને એક સમય પ્રબદ્ધ કહેવાય છે. તો એ અનંત આવ્યા પછી બીજા અનંત આવ્યા ત્રીજા અનંત આવ્યા એમ કરીને અનંત અનંત આવ્યા કરે છે. અહીંયા પાછા અનંત અનંત ખર્ચાયા કરે છે. તો ટોટલ સત્તામાં કેટલા અનંત પણ કેટલા અનંત? આમ તો અનંત તો અનંત છે, જેનું એક ડેઢ ગુણ હાની એમ કરીને શબ્દ આવે છે. જો સિમ્પલ ભાષામાં સમજો કે જો પહેલા સમયે સો પરમાણુ આવ્યા તો પહેલા સમયે સો છે એનું પછી ડિસ્ટ્રીબ્યુશન થાય એ આવ્યા ને, એ બધા જ એક સમય ઉદયમાં ન આવે. અમુક પહેલા સમય આવે, અમુક બીજા સમય આવે, ત્રીજા સમય આવે, પણ મેક્સિમમ પહેલા સમય આવે પછી એનાથી ઓછા બીજા સમય, એનાથી ઓછા ત્રીજા સમય એમ કરતા કરતા. એટલે સમજો સો પરમાણુ આવ્યા તો પહેલા સમયે દસ, બીજા સમયે નવ, પછી આઠ, સાત, છ એમ કરીને આખું ડિસ્ટ્રીબ્યુશન થઈ જાય. આવે છે એમ હવે અનંત પરમાણુઓ દર સમયે જે આવે છે એનું આવું ડિસ્ટ્રીબ્યુશન કરતા જાઓ અને એને એડ કરો આ અસંખ્યાત સમય માટે, અને જેટલું ટોટલ બને એટલી એટલા પરમાણુ સત્તામાં છે. ગણિત આવે છે તમે વાંચો, બધું બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે હમણાં આપણો ટોપિક નથી અને એ પણ અસંખ્યાત ગણી અસંખ્યાત ગણી નિદ્રા નિરંતર ગુણ શ્રેણી નિર્જા બરાબર. એકવાર જયારે વિપરાજ થઈ ગયા અને પછી સર્વજ્ઞ થઈ ગયા, હવે વૈરાગ્ય પરિણામ છે કેમ કે પૂર્ણ વિપરાગી થઈ ગયા, તો હવે એ જે ગુણ શ્રેણી નિર્જરા નથી થતી. લાસ્ટ સમયમાં 72 પ્રકૃતિ અને છેલ્લા સમયમાં 13 પ્રકૃતિઓ નો નાશ થઈને જે છેલ્લી 13 પૂરી થઈ તેજસ પરમાણુ બી ખરે છે, 13મા ગુણસ્થાન સુધી એને ગ્રહણ કર્યા હતા, હવે 14મા ગ્રહણ નથી કર્યા, તો 14મા ગ્રહણ થતામાં છે એ કરતા જાય કરતા જાય એ છેલ્લા સમય પૂરા થાય છે. એટલે બધું કોઇન્સિડેન્ટલી એક સાથે એક સમયમાં પૂરું થાય અને જીવ સીધા ઉપર કરીને સીધા લે.
તેજસ્વી કાર્બન શરીર અને આત્માના પ્રદેશો એક સમય પણ છૂટા
તમે સિદ્ધ થશો, બાકી નહીં તો આત્મા એકલા પ્રદેશ સિદ્ધ થઈ જાય, પૂર્ણ શુદ્ધ થઈ જાય, કે ત્યાં તેજસ શરીર બી નથી ને કાળમાં શરીર બી નથી, તો એવું થશે નહીં. ખ્યાલ આવે છે? પ્રશ્ન છે કેવલી સમુદ્ગાર થાય તો ક્યારે થાય? તો 13મા ના અંતમાં જ થાય, 13મા ની વચમાં કે આગળના ભાગમાં નો થાય. આઠ સમય નો કેવલી સમુદ્ગાર થાય, આઠ સમય ના જ હોય, પહેલા આઠ સમય એક મુહૂર્ત બાકી રાખી ને થાય, એટલે એ પ્રમાણે આખી આપણે વાંચી લઈએ. અહીંયા સૂત્રમાં જ શબ્દ વાપર્યો છે તેમાંથી આ અર્થ નીકળે છે. આ કયો અર્થ નીકળે છે? આજે અનાદિ સંબંધે ચ, ચ એટલે કે જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી અનાદિથી એમનો સંબંધ છે, અને જે સમયે સિદ્ધ થવાના છે તો ત્યારે એ છૂટીને ઉર્વગમનથી સિદ્ધ થશે. પછી જો સેકન્ડ પોઈન્ટ, જીવને આ શરીરનો સંબંધ પ્રવાહ એટલે અનાદિથી નથી, પણ નવો એટલે કે સાદી છે એમ માનવું ભૂલ છે. એમ હોય તો પૂર્વે જીવ શરીરી હતો એટલે કે શુદ્ધ હતો, અને પાછળથી અશુદ્ધ થયો એમ માનવું થાય. એટલે કારણ શરીર અને તેજસ શરીર નો સંબંધ ક્યાંથી છે? તો અનાદિથી હોવો જ જોઈએ. પરંતુ શુદ્ધ જીવને અનંત પુરુષાર્થ હોવાથી અશુદ્ધતા આવે નહીં, અને અશુદ્ધતા જ્યાં ન હોય ત્યાં નવો પુરુષાર્થ હોય જ નહીં. પહેલા શુદ્ધ હતો એમને અનંત પુરુષાર્થ હોય તો નવું અશુદ્ધિ આવી ક્યાં? એ રીતે જીવને આ શરીરનો સંબંધ સમાન અપેક્ષાએ એટલે પ્રવાહ રૂપે અનાદિથી છે. વળી જો તેને તે જ શરીરનો સંબંધ અનાદિથી માને તો તે સંબંધ અનંતકાળ રહે. જો એ જ પરમાણુ અનાદિથી હોય તો અનંતકાળ પણ રહેવા જોઈએ. જીવના કઈ પણ કર્યા વગર જ અનાદિથી જીવ સાથે પરમાણુઓ છે, તો જીવના કઈ નહીં કરવાની ચિંતા કેવી રીતે? માટે એ પરમાણુ રહેશે તો જીવને એ પરમાણુ જુદા ન પડે. એટલે તેજસ અને કર્મણ શરીર અનાદિથી છે, તો એને એ પરમાણુ અનાદિથી નથી એમ પ્રૂવ કરે છે. ખ્યાલ આવે? તો અનંતકાળ રહે તેથી જીવ વિકાર ન કરે તો પણ તેનો મોક્ષ કદી ન થાય. કેમ કે એને એ શરીર જો અનાદિથી હોય તો જીવના વિકાર કરવાથી ન કરવાથી કઈ ફરક જ ન પડે, તો પછી એને પરમાણુ અનંતકાળ સુધી પણ રહેવા જોઈએ, તો જીવનો મોક્ષ જ ન થાય. એટલે એવું બનતું નથી, કેમ કે એ પરમાણુમાં જીવની નિમિત્ત નૈમિત્તિક મોહ રાગ દ્વેષ અવસ્થા હોવી જ જોઈએ, તો એ બંધ બેસતું આખું બને. અવસ્થા દ્રષ્ટિએ જીવ અનાદિથી અશુદ્ધ છે એમ આ સૂત્રમાં સિદ્ધ કરે છે. જો કેટલી સુંદર વ્યવસ્થા છે, આપણે વાત થઈ હતી ને કે આ વિશ્વમાં જીવ કેટલા છે, તો અનંત 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 છે. હવે અનંત જીવો એક જીવની અપેક્ષાએ જોઈએ તો પહેલા સંસાર હોવો જ જોઈએ, એ સંસારની પહેલા સિદ્ધ દશા હોઈ શકે જ નહીં. અનાદિથી એ જીવ સંસારી છે અને ક્યારેક તો પોતાનું કલ્યાણ કરીને સિદ્ધ થશે. પણ હવે અનંત જીવની અપેક્ષાએ જોઈએ તો સંસાર બી અનાદિનો અને મોક્ષ બી અનાદિનો. એનો મતલબ કે કોઈ જીવ અનાદિથી મોક્ષમાં છે એમ થયું. થોડું ટીકી છે, સમજો. એક જીવની અપેક્ષાએ કહીએ તો કોઈ અનાદિથી મોક્ષમાં નથી, કેમ કે એની પહેલા સંસારમાં હોવો જ જોઈએ. પણ અનંત જીવની અપેક્ષાએ કહીએ તો કોઈક જીવ અનાદિથી મોક્ષમાં જ છે, કેમ કે બીજા જીવ સંસારમાં છે, કેમ કે મોક્ષ પણ અનાદિનો છે, તો એ જીવ અનાદિથી મોક્ષમાં જ હોવો જોઈએ. હા, તો એવું થઈ જાય ને કે પહેલા સિદ્ધ શિલા ખાલી હતી અને પછી કોઈ સિદ્ધ થયું, તો એવું તો બને નહીં. કેમ કે અમુક જીવો તો અનાદિથી સિદ્ધમાં છે, જો બોલવા બોલવાની અપેક્ષા ભેદ છે. ખ્યાલ આવે છે ને? કેમ કે જે અનાદિ ને જે અનંતનો ઉપચાર આપણે કરીએ છીએ, ત્રણેય કાળની અપેક્ષા એટલો નાનો ઉપચાર છે, એની પહેલા પણ કોઈ કાળ હતો જ્યારે સિદ્ધ હતા, એની પહેલા પણ કોઈ કાળ હતો જ્યારે એ સિદ્ધ હતા. ખ્યાલ આવ્યો ને? એની પહેલા પણ કોઈ જીવ સિદ્ધ થયા, કોઈ જીવ સિદ્ધ એની પહેલા પણ સંસારમાં પહેલા 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 જતા જાઓ, કાળનો કોઈ અંત નથી, એને અનાદિ કહેવાય. કોઈ બીજી અનંતકાળ સુધી સંસારમાં જ રહેશે તો પણ એક ની અપેક્ષા એ અનંત કાળ પછી પણ સિદ્ધ થતા થશે કે નહીં? શું થશે? ખ્યાલ આવે ને? અનંત કાળ પછી પણ સિદ્ધ થઈ શકે છે, પણ એ જીવ આમ અનંત ની અપેક્ષા છે તો અનાદિ અનંત કાળ સુધી સંસારમાં જ રહેવાનું. ખ્યાલ આવે? એ જીવ ની અપેક્ષા એ કહીએ કે અનંત કાળ પછી પણ સિદ્ધ થશે. ખ્યાલ આવે? પણ અનંત જીવ ની અપેક્ષા એ કહીએ તો અનંત કાળ પછી ભણો અને પછી ધવલા જય ધવલા ભણો તો તમને બહુ ઈઝી પડે, પણ તમે આ ન ભણ્યો ડાયરેક્ટ જય ધવલા જય ધવલા ભણી ન શકો એવું કે કોઈ આપણે કોઈ બંધારણ નથી. ભણી શકાય, શું કામ ન ભણી શકાય? પણ તો સમજવામાં અઘરું પડે. પણ જીવ પોતે જ્ઞાનનો પિંડ છે, જીવ પોતે સમજનો પિંડ છે. કોઈ પણ જીનાગમ તમે ખોલો તમે સમજી જ શકો. શિયાળો ઉનાળો વરસાદ ગમે તે કોઈ સીઝન આપણને બાધા કરતી નથી. ઇનફેક્ટ દિવસ બપોર રાત કે મધ્યરાત એ પણ બાધા કરતી નથી, કેમ કે -2 માં ખબર જ ન પડે કઈ સીઝન છે ને કયો દિવસ નો સમય છે. આપણને વ્યવસ્થા એવી કરી છે કે બસ તમે આવો અને સ્વાધ્યાય કરો અને એમાં ડૂબી જાઓ. ખ્યાલ આવે છે ને? જો ખરેખર કહું ને તો આપણી રેફરન્સ લાઇબ્રેરીમાં જે નીચે એટલા શાસ્ત્ર છે કે આપણે આખી જિંદગી ભણી નહીં શકીએ. ખ્યાલ આવે છે ને? એટલે હવે બને એટલો આનો લાભ લેવો જોઈએ. ચાલો જી ભણી. હે જિનવાણી ભારતી તોહી જપો દિન રહેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લો કાલો, તો વાણી મસ્તક નમો સદા દેત હું.